સમજાય ને ઓલું કઈ નહીં થાય પછી. એટલું ખોટું પકડાય છે પછી, એમાં કઈ થાય નહીં પાછું, એ બધી કલ્પના જ થાય. શુદ્ધ આત્મસ્થિતિમાં તો આપણે સ્પષ્ટ સમજી જોઈએ, આ આત્મામાં મલિનતા છે, ભાવ નહીં છે. એટલે વિભાવ ભાવ છે એ જ મલિનતા છે. જો વિભાવ ભાવ થી આત્મા મુક્ત થાય તો શુદ્ધ આત્મસ્થિતિ છે. માટે સંવર અને નિર્જરા કરવાની જેની ઈચ્છા છે, અથવા તો મોક્ષનો માર્ગ સંવર અને નિર્જરાથી છે, તો સંવર અને નિર્જરા થાય સાથે તો જેટલો સમય સમતા ભાવમાં રહીએ તેટલો સમય સંવર અને નિર્જરા થાય. એટલે સામાયિક એ સંવર અને નિર્જરાનું કારણ છે. આ સિદ્ધિ વાત જો સમજાય તો કોઈ પણ કૌશક કરો એ સંવર અને નિર્જરાનું કારણ છે. મંત્ર જાપ કરો, ભક્તિ કરીએ, ધ્યાન કરીએ, ત્યારે જેટલા જેટલા પ્રમાણની અંદર જીવ શુદ્ધ ભાવ મારી, એટલે કે રાગ દ્વેષ રહિત પણે સમરસી ભાવ, અહીંયા શબ્દ મૂક્યો છે, ત્યાં સુધી એ વિકલ્પથી રહિત તે મુનિને તું સંવર અને નિર્જરા સ્વરૂપ જાણ. વિકલ્પથી રહિત, વિકલ્પ સંસારના અને રાગ અને દ્વેષ હોય તો વિકલ્પ હોય, રાગ અને દ્વેષ ન હોય તો વિકલ્પ શેના? પોતાના કોઈ શુદ્ધ ધ્યાનમાં છે, મંત્રમાં છે, જાપમાં છે, કોઈને કોઈ અનુષ્ઠાન કરે છે, ભક્તિ કરે છે, તો એને વિકલ્પ શું? પરમાત્માની ભક્તિ કરે તો વિકલ્પ શું? તો એ જે વિકલ્પની સ્થિતિ રાગ દ્વેષથી રહિત છે એ મુનિને તું સંવર અને નિર્જરા સ્વરૂપ જા. એટલે એ જે કરનારો છે, મુનિ છે કે સાધક છે, પછી ત્યાં શબ્દ પ્રયોગમાં મુનિ કે સાધક, જે સાધક પોતે સમરસી ભાવમાં છે એ ત્યારે એ સંવર અને નિર્જરાયુક્ત છે, એ સાક્ષાત સંવર અને નિર્જરા. માટે શુદ્ધોપયોગમાં પરિણમવાના મુનિ સાક્ષાત સંવર અને નિર્જરા છે. તો એ આટલું સાદું સૂત્ર સમજાય તો સંવર અને નિર્જરા જબરજસ્ત મોક્ષનું કારણ છે, કર્મક્ષયનું કારણ છે. કર્મક્ષય થાતી થાય તો સંવર અને નિર્જરા. તો સંવર નિર્જરા કેવી રીતે? તો આપણે એના 57 પ્રકારના સંવર અને 12 પ્રકારે નિર્જરાના તપ, આ બધા કેમ કરવાના, શું કરવા? મૂળ વસ્તુની શું જરૂર છે? રાગ દ્વેષથી રહિત. એટલે જે એમાંનું જે કંઈ ક્રિયા કરીએ, 57 પ્રકારના સંવરની જેટલી ક્રિયાઓ કીધી છે, 10 લક્ષણી ધર્મ છે, 12 વ્રત છે, આ બધું અષ્ટ પ્રવચન માતા છે, એ બધા સંવરના ધર્મો છે, અને 12 પ્રકારના તપ છે એ નિર્જરાના કારણ છે. એ બધા કરવામાં જરૂર શું? હવે વ્રત તપ કરી અને રાગ દ્વેષ એમને મરી હતો, કઈ નહીં, એટલે સંવર થતો જ નથી ને, નિર્જરા થતી નથી. તપ કરવા છતાં નિર્જરા થતી નથી. સામાયિક લીધો એ સંવર કર્યો, સંવર કરવા છતાં નિર્જરા થતી, કર્મક્ષય થતો. તો જીવને કર્મનો ક્ષયથી મોક્ષ થાય. નવ તત્વમાં સ્પષ્ટ કહ્યું કે સંવર નિર્જરા મોક્ષનું કારણ છે. સંવર નિર્જરા જપ. હવે સંવર અને નિર્જરા કરવા માટેની જે ભૂમિકા એની છે એ નિર્વિકલ્પ હોય, રાગ દ્વેષ રહિત હોય, અથવા એ પર વિભાવો જે છે, પરમાં જતા વિભાવો, એનાથી મુક્ત હોય. તો જીવે પહેલા એ સ્થિતિ પ્રાપ્ત કરવી પડે. જ્યારે જ્યારે મારે સંવર કરવો છે તો શું કરવું? વિકલ્પ રહિત સ્વરૂપનું ધ્યાન. સ્વરૂપનું ધ્યાન ન થાય તો જીનનું ધ્યાન, નિજનું ધ્યાન ન થાય. જ્યાં સુધી શુદ્ધ આત્મદર્શન થયું નથી ત્યાં સુધી નિજનું ધ્યાન થઈ શકતું શું કરે? કલ્પના કરે. કલ્પના નહીં કરવાની તો એના કરતાં જીનનું ધ્યાન કરવું. જીનનું ધ્યાન એ નિજનું ધ્યાન છે. જીન પદ નિજ પદ એકતા, એમ દેવચંદ્રજીએ પણ કહ્યું કે જીન પૂજા નિજ પૂજનારે, જીનની પૂજા એ નિજની જ પૂજા છે. તો એમ સ્વરૂપનું એક સ્વરૂપ સમજીને, શુદ્ધ ઉપયોગ સમજીને, અહીંયા સંવર અને નિર્જરાનું કારણ શું છે એ એમાં જુઓ શબ્દ પ્રયોગ ઉપર લખ્યો છે, શુદ્ધ આત્મ સ્થિતિ છે. આપણે એકદમ ટોપમાં લઈ જવું છે, જ્યાં બધા સર્વજ્ઞ જ થઈને બેઠા છે. સમજવામાં જે વાત છે, જે તબક્કા આ જ અભ્યાસનું છે. અભ્યાસનો અર્થ એ નથી કે બસ મોક્ષામ થઈ જાય, શુદ્ધ ઉપયોગ ને કાંઈ નહીં, એ થાય જ નહીં કોઈ દી. એ સાધકને થાય, એની પોતાની સ્થિતિ નથી, પ્રાથમિક ભૂમિકા નથી, સંકેત નથી, અને ઊંચી ઊંચી વાતો કરવી છે. સિદ્ધિ એને સંવરણની નિર્જરા તત્વ કીધું છે, એ શુદ્ધ આત્મસ્થિતિ થવી જોઈએ. શુદ્ધ આત્મસ્થિતિ એ રીતે થાય કે રાગને દિવસ ઓછા કર, વિકલ્પ ઓછા કર, વિભાવમાં ન જા. તો જે કરી શકે, જે થઈ શકે એ સમજવું છે, કે જે થાય નહીં એવી વાતો કરવી છે. ઘણા શુદ્ધ લીન પોતાના આત્મામાં લીમ હોય એવી સ્તુતિ શુદ્ધ આપ, પણ નથી થવાનું એ ક્યાં વયો છો, એની સ્થિતિની કલ્પના નહીં આવે તમને. આપણને ક્યાંથી આવે? કેમ કે જે પ્રાથમિક સ્થિતિ નથી આપણી. અનુપભાઈ કલ્પના જ થાય પછી. અને કોઈ પણ સાધન આવી જાય, આપણે પછી સાધનનું વિકલ્પમાં નહીં પડીએ. આપણે લક્ષ્ય શું આવશે કે જેનાથી હું વિકલ્પ રહિત થાઉં એવી ક્રિયા કઈ? જો હું વ્રત કરવા જાઉં અને મને વિકલ્પ તૂટે જ નહીં, કેમ કે મને વ્રત ફાવતા નથી, તો એ વ્રત મને ઉપયોગી નથી. પણ જો હું સ્વાધ્યાય કરું તો એમ કહું મને એકય વિકલ્પ ન આવે, જો રુચિ હોય તો એ મારા માટે સંવર અને નિર્જરાનું કારણ છે. જો હું ભક્તિ કરું તો કહું કે ભક્તિ કરતી વખતે ભલે કલાક એક કરું, દોઢ કલાક કરું, મને કોઈ સંસારનો વિકલ્પ નહીં થાય. તો મારી આત્મસ્થિતિ ત્યારે શુદ્ધ રહેશે. શુદ્ધ એટલે વિકલ્પ રહિત, વિભાવ રહિત, આવી સ્થિતિ થશે. એવું કોઈ પણ પ્રકારનું, કોઈ વ્યાવચ કરે, કોઈ ગુરુ ભક્તિ કરે, કોઈ મંત્ર જાપ કરે, કોઈ જાપ કરે, માળા કરે, કે ભાઈ મને આ સ્થિતિ એવી છે, હું આ એક કરું છું, કે મારી આત્મસ્થિતિ શુદ્ધ રહે છે. શુદ્ધ એટલે શું? તો કે વિકલ્પ ન થાય અને વિભાવ ન આવે. વિભાવ એટલે રાગ દ્વેષની પરિણતિ નહીં થાય. આ હું કરીશ તો મને રાગ દ્વેષ નહીં થાય, અને બીજા સંસારના કામ કરીશ તો હલતા ચાલતા રાગ દ્વેષ થયા જ કરશે. તો સંવર અને નિર્જરા માટેનું કારણ શું? શુદ્ધ આત્મસ્થિતિ. અને શુદ્ધ આત્મસ્થિતિ એટલે વિભાવ રહિત અને વિકલ્પ રહિત પોતાની સ્થિતિ. બેસે છે વાત? તો એ સાધન અનેક છે, પણ જે સાધનથી પોતાની આત્મસ્થિતિ શુદ્ધ રહી શકે એ સાધન સાચું. એટલે કારણ અને કાર્યનો નિયમ ક્યારે ભૂલવો નહીં, કે પદાર્થમાં, જગતમાં કે પરમાર્થમાં વિજ્ઞાનથી જ કામ થાય. અને વિજ્ઞાનનો મોટો નિયમ શું? કારણ અને કાર્ય. જે કાર્ય સાધવું છે તે કાર્યને અનુરૂપ કારણ આપવું જોઈએ. કારણ વિના કાર્ય સાધવાની જે વાત કરે છે એ પોતાના મતનો ઉન્માદ છે, એમ આનંદગંજી મહારાજે સંભવનાથ સ્વામીના સ્તવનમાં સરસ રીતે આપણને કહ્યું છે. આખા જગતના તત્વ સમજાવીને જ્ઞાનીઓ તો સંભવના સમક સેવન કારણ પહેલી ભૂમિકા, પરમાર્થ માર્ગમાં પહેલી ભૂમિકા તો કે અભય, અદ્વેષ અને અખેદ, એમાં કહેવું છે કે કારણ જોગે હો કારજ નિપજે રે. એટલે કારણથી કાર્ય નિપજે. કારણ જોગે, કારણનો જોગ કરો તો કાર્ય સંપન્ન થાય, એમાં કોઈ નવાદ. આ વિજ્ઞાન સાયન્સમાં કોઈ દિવસ કોઈ વિવાદ ન હોય, એમાં કોઈને વાદ. શું? કઈ બાબતમાં વાદ નથી? બસ કારણ જોગે કાર્ય નિપજે. પણ કારણ વિન કારજ સાધી એરે એ નિજ મત ઉન્માદ. પણ કારણ વિના જો આપણે કાર્ય સાધવું છે કે મારે તો મોક્ષ જોઈએ છે, મોક્ષનું કારણ કઈ કરવું નથી, મારે સંવર ને નિર્જરા કરવી છે, કર્મનો ક્ષય કરવો છે, પણ શેનાથી થાય એ કોઈ કારણ મારે આપવું નથી. સંવર અને નિર્જરાનું કારણ શુદ્ધ આત્મસ્થિતિ, વિભાવથી રહિત થવું, વિકલ્પથી રહિત થવું, એ કંઈ કરવું નથી. રાગ દ્વેષને ઓછા કરવા, કસાયો સમાવવા, ઉપશમ કરવો. તો કે ના, એ બધું મારાથી ન થાય, મારો ક્રોધ તો એવો ને એવો રહી, હું સામાયિક કરું તોય મારા સ્વભાવમાં કંઈ ફેર ન પડે. આને પોતાનો સ્વભાવ અખંડ રાખીને મોક્ષ જોઈએ છે. એટલે અવડચંડાઈ સાથે ક્યારે મોક્ષ મળે ખરો? વાત સાધી પકડવાની હતી. કારણ વિન કારજ સાધીએ, આ એક આવા મતાર્થી ની વાત છે કે કારણ વિન કારજ સાધી. હું તો બસ લઈશ, સુકામ ન લઉં, મોક્ષ લઈશ, પણ કારણ આપતો નથી તું. કારણ સંવર અને નિર્જરા છે, એ કારણ વિના તને મોક્ષ જોઈએ છે. નવ તત્વ કીધા છે, જો તું આશ્રવ કરીશ તો એમાં બંધ થયા વિના રહેશે જ નહીં. પછી આશ્રવ પુણ્યનો હોય કે પાપનો હોય, જો બંધ એમાં આશ્રવ પછી પુણ્ય પાપ અને બંધ. આશ્રવ તું ગમે તે પ્રકારનો આપ, શુભનો આપ કે તો પણ એનું પરિણામ બંધ. અને મોક્ષ જોઈતો હોય તો સંવર અને નિર્જરા. આવતા પ્રવાહને રોકવો અને સત્તામાં રહેલા કર્મને ખેરવવા, તો એને માટેનું કારણ તારે આપવું પડશે. અને એ કારણ છે શુદ્ધ આત્મસ્થિતિ. એટલે કે તારી આત્માની સ્થિતિ જે સમયે તું કારણ આપે, આપવા ઈચ્છતો ત્યારે એ સ્થિતિ શુદ્ધ હોવી જોઈએ. તો અશુદ્ધિ શું છે આત્મામાં? કસાય મલિનતા, કર્મની વિભાવની મલિનતા. સીધો અર્થ વિભાવ, સ્વભાવમાંથી એ વિભાવમાં છે એની મલિનતા છે. તો વિભાવ ટળે, વિભાવ શેને કારણે છે? કષાયોને કારણે, રાગદ્વેષને કારણે. તો જ્યારે જ્યારે કોઈ સાધન કરવી, કોઈ સાધના કરવું, ક્યારે જ્યારે થાય એમ તો હું ધર્મ કરું, થોડો સમય મારી પાસે અડધો કલાક છે ધર્મ કરવો. શું કરવું? આત્મસ્થિતિને શુદ્ધ બનાવવી. એ આત્મસ્થિતિ શુદ્ધ મારી શેની બનશે, શેનાથી બનશે? હું કેસેટ સાંભળીશ તો બનશે, હું સીડી સાંભળીશ તો બનશે, હું વાંચન કરીશ તો બનશે, હું માળા લઈશ તો બનશે, હું કોઈ પણ પ્રકારનું મૌન ધારણ કરીશ તો બનશે, કૌશક કરીશ તો બનશે. તો એ કર, પછી આ સાધનથી આમ થાય. અરે સંવર ને નિર્જરા તારી શુદ્ધ આત્મસ્થિતિથી થાય, બાકી ન થાય. હવે એ વાત સમજતો નથી. એટલે કાર્ય કારણના મેળ વિના આપણી સાધના ચાલતી હોય છે. ઘણીવાર આપણી સાધના કાર્ય કારણના મેળ વિના ના ચાલે છે. એટલે શું થાય છે કે ઘણીવાર સાધના ખૂબ કરે છે અને પરિણામ કાંઈ મળતું નથી, કોઈ વાર વિપરીત મળે. કેમ કે સાધન જ એવું લઈએ કે એમાં કસાય જોર કરે, સાધન એવું લઈએ કે જેમાં કસાય જોર કરે. હવે કસાય જોર કરે, હવે એને હું વાંચવા બેસું છું, કોઈ અવાજ નથી કરવાનો, દેકારો કરે ઘરની અંદર, અને જેટલો સમય એ વાંચે એટલો સમય એનો કસાયનો પારો તપમાં વધે, આમાં વધે. આ બધી સ્થિતિની અંદર થાય છે શું? એનું તો આત્મસ્થિતિ અશુદ્ધ થાય છે. એ કરે છે ઘણું, પણ એ પોતાની આત્મસિદ્ધિને ઉલટાની અશુદ્ધિ વધારે છે કે ઘટાડે છે? પૂજા કરવા જાય તો એટલો ધમધમ કરતો થાય ને, કોઈનો વારો ન આવે ને કે આમ કરે ને, મારે આ કરવું છે ને, હું આ મુખ્ય મૌડી છું ને, ટ્રસ્ટી છું ને, કંઈક માથાકૂટ કરે પૂજારીને ધડધડાવી નાખે. હવે કરે છે સરસ મજાની સાધના, પણ થાય છે શું? અપાસરામાં જાય તો તરત જ જોવે કે મારી લાઈનમાં કોણ બેસી ગયું, બોલો લ્યો હજી આવ્યો છે સાધના કરવી છે ને સામાયિક. સામાયિક કરતા પહેલા એનું વિકલ્પ ક્યાં ગયો? એટલે કસાય વૈધો કે ઘટ્યો? પેલા કસાયનો પારો વૈધો ને, એ વધારીની વાત કરશે. કેમ સમજ નથી પડતી? શેની સમજ પડવાની છે? બહુ મુશ્કેલી છે. કાર્ય કારણના મેળ વિનાની સાધના નિષ્ફળ જાય છે. અને આનંદ ગંજીએ તો કહ્યું છે કે આ તારો ઉન્માદ છે. કારણ વિના કારજ સાધીએ રે તે નિજ મત ઉન્માદ. આ તારો ઉન્માદ છે, ઉન્માદથી કદી મોક્ષ થાય નહીં. ગણપણ મતનું ગણપણ તારો ઉન્માદ છે. મમત્વ જેને કહે ને મતનું, આગ્રહનું, એ ઉન્માદ કહે છે. એની અંદર વિવેક ન હોય, એની અંદર સભાનતા ઓછી હોય, એ કોઈનું સાંભળવા કંઈક તૈયાર જ ન હોય. એની માનસિકતા એવી હોય કે હું જે કહું છું એના પ્રમાણે જ દુનિયાએ ચાલવું જોઈએ. કોઈની વાતને સમજવા સાંભળવા જેટલું ધૈર્ય એનામાં ન હોય, આ આત્માની મગજની સ્થિતિ, એને ઉન્માદ કહેવામાં આવે છે. ઉન્માદ થયો છે તો એ નિજ મત ઉન્માદ. તો આ ગાથાનો ખ્યાલ આવી ગયો? શું ટૂંકમાં જ કે લંબુ કરીશ? જે સાધના કરવી એ સંભાવ પૂર્ણ કરવી, નહીં તો સાધનાનું ફળ થશે નહીં. અને સાધના શેના માટે કરવી છે? કર્મના ક્ષય માટે, એટલે કે સંવર અને નિર્જરા માટે. સંવર અને નિર્જરા માટે કોઈ પણ સાધના કરવી હોય, એટલે મોક્ષ માર્ગની એ આપણું કાર્ય છે, એને માટેનું કારણ શુદ્ધ આત્મસ્થિતિ રાખવી. શુદ્ધ આત્મસ્થિતિ રાખવી હોય તો આત્માની અશુદ્ધિ શેમાં છે? તો કે વિભાવમાં છે, કસાયમાં છે, વિકલ્પમાં છે. એ ન હોય એવી પ્રકારની સાધના તું કરજે, એ કારણ આપજે એવું કે જેથી કરીને કાર્ય થશે. તો લક્ષ કાર્ય ઉપર આપવાની સાથે એના કરતા કારણ ઉપર આપજે. કારણ સાચું હશે, કાર્ય સાચું મળશે. માર્ગ સાચો હશે તો તારી ડગલા ભલે કદાચ ઓછા ચાલ્યા, ગતિ ધીમી હશે, પણ તને મંજિલ તો મળશે જ. માટે કારણ સાચું હોવું, કારણ સાચું. કારણ સાચાનો સીધો અર્થ કે શુદ્ધ આત્મસ્થિતિથી બધું કરવું. બરોબર સુરેશભાઈ? આગળ ગાથા 39.
કર્મ પૂર્વકૃત સય કરે, નવીન પ્રવેશ અભાવ, સકલ સંગથી મુક્ત તે કરતા ઉપસમ ભાવ. જે કોઈ સર્વસંગનો ત્યાગ કરીને ઉપસમ ભાવને ધારણ કરે છે તે વિતરાગ સ્વસંવેદન જ્ઞાની આત્મા પહેલા કરેલા કર્મોને સય કરે છે અને નવા કર્મોને આવવા દેતા નથી. જે જીવ જીવન મરણ લાભ અલાભ સુખ દુઃખ શત્રુ મિત્ર તૃણ અને સુવર્ણમાં સમતા ભાવ રાખે છે તથા બાહ્ય અને અભ્યંતર પરિગ્રહને છોડે છે તે જીવ સંવર તથા નિર્જરા કરવામાં સમર્થ થાય છે. તે આવતા કર્મોને રોકી દે છે તથા જૂના કર્મોને ક્ષય કરવા લાગે છે. શાસ્ત્ર જ્ઞાનનું ફળ સમતા છે.
હજી વાંચો એક પેરેગ્રાફ.
જે કોઈ જીવ સંભાવને જ આદરપૂર્વક ધારણ કરવો જોઈએ. અન્ય ગ્રંથોના વિચારથી શું સમસ્ત દ્રાદસંગી આ સંભાવમાં સંભાવરૂપ સૂત્રની ટીકા છે. અર્થાત આગમોમાં જે વિવેચન છે તે એક સંભાવને અર્થે જ છે. જે કોઈ સર્વસંગનો ત્યાગ કરીને ઉપસમ ભાવને ધારણ કરે છે તે વિતરાગ સ્વસંવેદન જ્ઞાન આત્મા પહેલા કરેલા કર્મોનો અને ક્ષય કરે છે અને નવા કર્મોને આવવા દેતા નથી. અને જીવન મરણ લાભ ને અલાભ ને સુખ દુઃખ શત્રુ મિત્ર વગેરે સુવર્ણ અને તૃણ જે સમતા ભાવે રાખે છે એમાં સમતા ભાવ રાખે છે તથા બાહ્ય અને અભ્યંતર પરિગ્રહને છોડે છે. બાહ્ય અને અભ્યંતર બે પરિગ્રહને છોડે છે તે જીવ સંવર તથા નિર્જારા કરવામાં સમર્થ થાય છે અને આવતા કર્મોને રોકી દે છે અને જૂના કર્મોનો ક્ષય કરવા લાગે છે. આ શાસ્ત્ર જ્ઞાનનું ફળ છે. સમતા છે એ શાસ્ત્ર જ્ઞાનનું ફળ છે. અને સંભાવને જે આદરપૂર્વક ધારણ કરવો જોઈએ અને અન્ય ગ્રંથોના વિચારથી શું એમ સમસ્ત દ્રાદસાંગી આ સમતારૂપ સૂત્રની ટીકા છે. દ્રાદસાંગી છે એ સમતારૂપ સૂત્રની ટીકા છે. અર્થાત આગમોમાં જે વિવેચન છે તે એક સંભાવને અર્થે જ છે.
સંભાવ ધારણ કરવો અહીંયા એ નહીં વાત જે આગળ 38મી ગાથામાં કહી છે તે જ વાતને અહીંયા વિશેષ મૂકી છે. શું કરે છે? સંભાવ ધારણ કરવા માટે એક જે યુક્તિ છે એ કઈ છે? જે કોઈ સંઘનો ત્યાગ, આ પહેલું આવશ્યક ભૂમિકા, સંઘનો ત્યાગ. કૃપાળુદેવે એક પત્રમાં લખ્યું છે કે સર્વસંગ આશ્રવ છે. સંઘ એ આશ્રવનું કારણ છે. આ બહુ જ મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે, સમજવા પ્રયત્ન કરીએ અને સમજાય તો સમજવું. કોઈનો સંઘ થાય તો જ જીવમાં વિભાવ થાય. સંઘ નથી ને એકલો છે તો વિભાવનું કારણ નહીં બને. જેવો પાંચ જણા એ જોડાયો તો શું થયું, અને એમાં એમાં મેળામાં ગયો તો શું થાય? તો વિભાવના ચાન્સીસ વધારે છે, શક્યતાઓ વધારે છે. સંઘ એ આશ્રવનું કારણ છે. હવે એ જેમ જીવોનો સંઘ, એમ પદાર્થનો સંઘ પણ આશ્રવ જ થાય. આપણને કોઈ વસ્તુ કોઈ આપી દે એટલે શું થાય? પહેલા સંભાવ આવે કે આશ્રવ થાય? શું થાય? સ્વીકાર કેવી રીતે વધે? સાચવવાની વધે, ગમે ન ગમે, આવું છે તેવું છે, દેવું તું તો હરખું દેવું તું ને. હવે એને મફતનું દીધું છે. આપણને પદાર્થનો સંઘ થયો, આપણને એ સંઘ શું કારણ થયું? સંભાવનું કારણ થયું, તૃપ્તિનું કારણ થયું, સંતોષનું કારણ થયું કે આશ્રવ થયો? આશ્રવ થયો. આ સંઘ જડનો કે ચેતનનો? હવે વિચાર કરો કે વિતરાગ માર્ગની અંદર જે કહ્યું કે સર્વસંગ પરિત્યાગ કેટલું મહત્વ છે ને, કેટલી એની કૃપાળુ દેવે એની મહત્તા આપી છે. જ્ઞાનીઓ તમામ, કોઈ પણ જૈનનો ફિરકો હોય, વિતરાગમાં માનતા પંથ અનેક હોય, હજાર હોય, પણ સર્વસંગ પરિત્યાગ એમાં કોઈ એમ કે ના, અમે સર્વસંગ પરિત્યાગ અમારે ત્યાં અમે માનતા નથી, અથવા એ અમારા સે, તો એ તમે વિતરાગ દર્શનમાં નથી. કારણ કે સંઘ એ આશ્રવનું કારણ છે, સંઘ એ આશ્રવનું સ્વરૂપ છે, સંઘ એ આશ્રવનું નિમિત્ત છે. જો આશ્રવ એટલે આવતા કર્મોને રોકવા હોય, ન આવવા દેવા હોય, તો સંઘને બને એટલો ઓછો કરો. એટલે ધર્મની અંદર સર્વસંગ પરિત્યાગ પછી આવે ત્યાર પહેલા પણ કહ્યું કે નિવૃત્તિ ધર્મ, જેટલું બને એટલું ઓછું કરો, નિવૃત્તિ. એમાંથી પણ આગળ કે નિવૃત્તિમાં જઈ શકે એવા ઉચ્ચ આપણી શ્રાવકની સાધકની આવશ્યક એવી સ્થિતિ હોય તો ધર્મ આપ્યો છે પરિમાણ. રોજ પ્રત્યાખ્યા પ્રતિક્રમણની અંદર આવે કે હું બધું પરિમાણ કરું છું, પરિગ્રહનું પરિમાણ, હિંસાનું પરિમાણ, કે આટલી આટલી જે ન છોડી શકાય એવી પ્રવૃત્તિ એટલી રાખીને બાકીનો હું ત્યાગ કરું છું. એટલે પરિમાણની અંદર દ્રવ્ય સંક્ષેપ, પદાર્થ સંક્ષેપ, આ બધા શું છે? વસ્તુને વાપરવાની છે, એ આશ્રવ છે, એનો સંગ છે, એ વિના ચાલી શકતું નથી, આપણી કોઈ એવી સ્થિતિ નથી. કંઈ વાંધો નહીં, જ્ઞાની કહે છે સંભાવ મારે એટલું રાખો, પરિમાણ બાંધી લે, અમાપ રીતે રહેશે તો તૃષ્ણામાં રહેશે, અને તૃષ્ણામાં રહે તો એને કોઈ અંત ખરો? ઈચ્છાઓમાં રહે એને કોઈ અંત ખરો? તો કે ઈચ્છા આકાશ જેવી અનંત છે, એ કદાપી તૃપ્ત થાય નહીં. તો એને ઈચ્છાને પરિમાણની અંદર બાંધી લેતું, એટલે તારા રાગ દ્વેષ અને તારા વિકલ્પ બંધાઈ જશે, એની લિમિટ આવી જશે કે મારે તો આટલી જ વસ્તુ ખપે, વાત પૂરી થઈ, હવે મારા રાગ દ્વેષની પરિણતિ આટલામાં જ થશે. જેમ વસ્તુનું દ્રવ્યનું પરિમાણ કરવાથી, સંક્ષેપ કરવાથી પોતાના જે વિભાવ છે એનો સંક્ષેપ થાય છે, એનું માપ થાય છે કે બસ હવે આપણે આતું, એમ નિવૃત્તિમાં જાય તો એથી આગળ વધે છે કે કોઈની સાથેનો ત્યાં એનો સંપર્ક નથી. નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ સ્થાન, સ્વયં નિવૃત્તિમાં જવું, વેપાર ઉદ્યોગમાંથી નિવૃત્તિ લે અને એ પ્રકારે સાધનામાં નિવૃત્તિમાં જાય ત્યારે બધો સંક્ષેપ થઈ ગયો. કેટલું બધું પરિમાણ ઘટી ગયું, પરિમાણ જ નથી ત્યાં. હું નક્કી કરું કે મારે 4 દિવસ યાત્રાધામમાં રહેવું છે તો મારી આર્થિક પ્રવૃત્તિનું પરિમાણ જ થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. પણ હું તો મોબાઈલથી બધું જ કરી શકું છું. આ બધા સાધનો આપણને ધર્મથી છોડાવે છે અને આપણે એનો મહિમા એટલા માટે ગાય છે કે સંસાર વધારવામાં ઉપયોગી છે અને આપણને ગમે છે. ખરેખર તો આપણને સંસાર જ ગમે છે, એટલે આપણે એને કહે છે કેટલી બધી સગવડતા છે. સગવડતા એમ છે કે જો યાત્રાએ જવું તો ટેલિફોન કર, ખબર પડી કે અમારા સાહેબ હતા કે નહોતા. જો આ મોબાઈલ હતો તો ખબર પડી ને. હવે એવો એક અને તારા 1000 મોબાઈલમાં 999 છે ના, લાખમાં કાઢને કદાચ. આશ્રવના કારણો વધતા જાય છે. સંગ આશ્રવનું કારણ છે. આપણે કોઈ ટીકાના રૂપમાં નહીં લેવાનું, આને મનોવૈજ્ઞાનિક રીતે સમજવાનું છે કે સંગ એ આશ્રવ છે. સર્વસંગ પરિત્યાગ સુકામ કહ્યો છે જૈન ધર્મની અંદર. ગમે એટલા તમારા પંચ સંપ્રદાય ફિરકા બધા થશે, સર્વસંગ પરિત્યાગ અને મોક્ષ આની અંદર કોઈ પ્રકારનો વિવાદ મતભેદને કોઈ અવકાશ નથી, ને તો વિતરાગ દર્શન નથી. કોઈ અરિયત કોઈ તીર્થંકર સર્વસંગ પરિત્યાગ વિના થાય? એ ચક્રવર્તી હોય કે ન હોય, એ રાજાનો પુત્ર હોય કે ન હોય, એ શક્યતા છે. પરંતુ સર્વસંગ પરિત્યાગ વિના થાય? કેટલી વાતને સ્પષ્ટ મૂકે છે. અને આ શાસ્ત્રીય રીતે જેને કહે ને મનોવિજ્ઞાનનું આ એક શાસ્ત્ર છે. તો સર્વસંગ પરિત્યાગ, જે કોઈ સંઘનો ત્યાગ કરીને ઉપસમ ભાવને ધારણ કરે છે, ઉપસમ ભાવ ધારણ કરવા માટે જેનાથી આપણો ઉપસમ વધે, વધે નહીં પણ ઘટે, એવો કોઈ સંઘ રાખવો જોઈએ નહીં. સંઘનો ત્યાગ કર. એટલે આપણે ઘણીવાર કહીએ કે ભાઈ મને બહુ ક્રોધ આવે છે, એની સાથે જોઉં છું, મળવું છું, અહીંયા જાઉં છું, તો કે જાવું નહીં, દેખવું નહીં ને. તો દાઝવાનું ક્યારે થાય છે? દેખવાનું થાય છે ત્યારે. આ મનોવૈજ્ઞાનિક જ્ઞાની એ કહે છે કે સંઘ છે એ માત્ર આશ્રવનું કારણ છે. જો તારે ઉપસમ જોઈતો હોય, જો ઉપસમ જોઈતો હોય તો શું કરવું? મારે મારા ભાવમાં સ્થિર થવું છે તો કેવું પડે ને કે હું હવે કોઈ મને બોલાવશો નહીં, અથવા તો હું એક જગ્યાએ જાઉં છું, કલાક સુધી મારા સ્થાનમાં બેસું છું. સંઘનો ત્યાગ કરો એ ઉપસમ ભાવની વૃદ્ધિનું કારણ છે. અને સંઘનું સેવન કરવું, સંઘનો વિસ્તાર કરવો એ આશ્રવનું કારણ છે. જો સંભાવ જોઈ તો ઉપસમ ભાવને ધારણ કરે છે મુનિ, તો ક્યારે? સર્વસંગનો ત્યાગ કરીને. માટે એનો ઉપસમ ભાવ એકદમ ઉત્કૃષ્ટ હોય છે, શુદ્ધ હોય છે, દ્રઢ હોય છે. તો કે છે, અને પછી એ વિતરાગ સ્વસંવેદન જ્ઞાની આત્મા પહેલા તો કરેલા કર્મોને ક્ષય કરે છે. એ જ્યારે પોતાના ભાવમાં જાય છે ત્યારે નિર્જરાની ક્રિયા શરૂ થઈ જાય છે. જીવ જ્યારે પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે, શુદ્ધ આત્મસ્થિતિ પ્રાપ્ત કરે છે કોઈ પણ સાધનથી, ત્યારે શરૂ ક્રમ શેનો શરૂ થાય છે? નિર્જરાનો. જ્ઞાનની અંદર એ ઓતપ્રોત થયો, શેનો ક્રમ શરૂ થયો? નિર્જરાનો. ધ્યાનમાં એ લીન થયો, શેનો ક્રમ શરૂ થયો? તો તે સમયે હું ધ્યાન કરું છું ત્યારે શું થાય? તો કે તારા આત્મપ્રદેશથી કર્મના દળિયા જે લાગેલા છે એ બધા ખરતા જાય છે. અને એમ થાય કે ધ્યાન કર્યું, મેં કાંઈ કરવાનું નથી, લ્યો શું કરસનું? બોલો, પ્રશ્ન પૂછે, નકામો શું કામ કલાક બગાડે છે? કંઈક ધંધો કરીને તો 2 પૈસા કમાઈશ. ધ્યાનની અંદર કે શું કર્યું? આંખો બંધ કરી બેઠો આમ, તમે બૂટજો ભાઈ સાહેબ, કામ કરીને આટલું બધું, આવડો મોટો સંસાર, આટલી ઓપોર્ચ્યુનિટી છે, આટલો તક છે તને, આટલું છે, આટલો તું ઇન્ટેલિજન્ટ છો, આવી તારી સ્થિતિ છે, આ ધારે તો ક્યાંનો ક્યાંય નીકળી જાય, પણ બેઠો છે, લ્યો. પણ ધ્યાનમાં કંઈક થાય છે એને નથી દેખાતું, જગતને નથી દેખાતું, જગતના માપમાં આ આવતું નથી. એટલે ટોટલ જેને કહે છે ને GDP, એ ગ્રોથ આમાં લેખાતો નથી, ક્યાંય નથી કે આને 1 કલાકમાં એના કેટલા અનંત કર્મો ખપાયેલા. હવે આમ આપ કોણ કીએ, આ ક્યાંથી લેવા જવું, આ કયું બેરોમીટર મૂકવું સોનલબેન? હા પણ આ જગતને દેખાડવા સાધના છે કે સ્વને જોવાની સાધના? બરાબર છે. અહીંયા આ સાધકને ઉપદેશ આપે છે, જગતને નહીં. એ તો જાણે જ છે કે જગત તો કર્મવાળું જ છે. આ જે મુનિ છે, આ જે સાધક છે, એને સાધના કરવી છે, એને કર્મનો ક્ષય કરવો છે. એ કર્મ એના અનંત છે, અનંત કાળથી બાંધે છે, અનાદિથી આ એ કર્મના સંઘમાં છે. જીવ સમયે સમયે વિભાવમાં છે, એને આત્મજ્ઞાન થયું નથી. સતત બંધનું જ કામ કરતો આવ્યો છે, અને વેપાર અત્યાર સુધી બંધનો જ કર્યો છે. એનું કારખાનું શેનું ચાલ્યું છે? આશ્રવનું, એટલે કર્મોના ઉત્પાદનનું. આને મુક્ત થવું છે. તો એવી યુક્તિઓ જ્ઞાની બતાવે છે કે ધ્યાનની એક પળ તારી અનંત કર્મની ક્રોડો કપાવે. પણ આને એ બેસતું નથી કે હું ધ્યાનમાં જાઉં ત્યારે શું થાય. અરે ધ્યાનમાં તું જા ત્યારે તારા અનંત કર્મો ખપી જાય છે, ક્ષય થાય છે, ખરી પડે છે, આત્માના પ્રદેશથી ચાલ્યા જાય છે. જે બાકીનામાં તો ગણતરી કરવી પડે, એમ અહીંયા આ ધ્યાન અને જ્ઞાન એ સમસ્થિતિ સમભાવ, આ સમભાવની તાકાત એવી છે. તો પેલા તો કે છે, આમાં પહેલા જો શબ્દ મૂક્યો છે, જ્ઞાની આત્મા પહેલા કરેલા કર્મોને ક્ષય કરે છે અને નવા આવા દેતા નથી. બેસે છે જૂનું તો બંધાયેલું છે, એની નિર્જરા થાય છે, નવું આવતું જ નથી. એની સ્થિતિ એવી છે કે નવું આવી શકે એમ છે જ નહીં, એટલે ચાલી રહ્યું છે નિર્જરા સંવર સહિતની. અને નિર્જરાને સંવર ન હોય તો એ નિર્જરા થતી નથી. કેમ કે પાણી, પાણી કાઢવું હોય તો આવતો પ્રવાહને રોકવો પડે, ટાંકો ખાલી કરવો હોય તો નળ બંધ કરવો પડે. એમ અહીંયા કહે છે કે આત્માના પ્રદેશ ઉપર લાગેલા કર્મો ખાલી કરવા છે, નિષ્કર્મ થવું છે, હવે કર્મનો ક્ષય કરવો છે. અને મોક્ષ એટલે એક જ વાત સમજે છે મુમુક્ષુ, કે કર્મનો ક્ષય એટલે મોક્ષ. મોક્ષ કાંઈ ઉડીને બીજે જવાનું છે? મારે મોક્ષ મેળવવાનો છે તો કંઈ હાથમાં લેવાનું છે? તો કે થેલી લઈને આવ્યો છું, તપેલું લઈને આવ્યો છું, બારદાન લઈને આવ્યો છું, મોક્ષ એમાં લઈશ તો? મોક્ષ એ મેળવવાની ચીજ નથી, એટલે બાહ્ય રીતે, પણ ટુ એટેઇન, નોટ ટુ ગેટ. શબ્દ પ્રયોગ થોડાક ઇંગ્લિશના છે, એટલે એ સ્વયં પ્રાપ્ત કરવાનો છે, એ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, કે મેળવવાનું નથી. નથી ને તારે લેવાનું છે કુમાર, તું છો ક્યારે? નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તે. સંવર અને નિર્જરાની સ્થિતિમાં જ્યારે તું છો, અને એ સાધનાના બળે જવાય એ સ્થિતિમાં. એ સ્થિતિમાં માત્ર વાતો કરવાથી જવાય નહીં, સાધના સંઘમાં પણ જવાય નહીં. એટલે સર્વ સંઘનો ત્યાગ કરીને શુદ્ધ આત્મસ્થિતિમાં સ્થિરતા કરે તો તે સમયે ઓટોમેટિક તારે મોક્ષ માટેનું કારણ તે આપી દીધું. હવે કાર્ય અત્યારે નિપજે કે પછી નિપજે, જેવી જીવની સ્થિતિ. એક તો પૂર્વકર્મ કેટલા છે અને અત્યારના પુરુષાર્થની પ્રબળતા કેટલી છે એના આધાર ઉપર પરિણામ આવશે. પણ આમાં શરત જે છે એમાં સંઘનો ત્યાગ, અને પેલા નિર્જરા અને નવા કર્મોને આવવા દેતો નથી. શું કામ નથી આવવા દેતો? કે એ નિસંગ થઈને બેઠો છે, એને પહેલા વહેલા સંઘને રોક્યો છે. આશ્રવને રોકવા માટેનું શું કરવું? આશ્રવ શબ્દ એવો છે કે કંઈ પકડાય નહીં, સતત કર્મોનું આવવું છે આ સંસારમાં. તો પહેલું એને માટે કહ્યું છે કે એને સંઘનો ત્યાગ કર્યો હોય તે ચોક્કસ આશ્રવને રોકી શકે. આશ્રવને રોકવા માટે બાહ્ય સ્વરૂપ શું, દેખીતું સ્વરૂપ શું? આશ્રવ તો એક કલ્પના છે. તો કે સંઘ, સંઘ રોકી દે તો ચોક્કસ આશ્રવનો પ્રવાહ, ધોધ રોકાઈ જશે. માટે જેટલો જેટલો તું સંગથી નિવૃત્ત થઈશ તેટલા પ્રમાણમાં તું આશ્રવને રોકી શકે. અને પછી સંવરની સાધના કર નિર્જરાની. એ નિર્જરાની સાધના જ્ઞાન અને ધ્યાનની છે તો સંગમાં નહીં થાય. એટલે 12 ભાવનાની અંદર 6 ભાવનામાં જ્ઞાનીઓએ આપણે નિવૃત્તિ ધર્મની ભાવના આવી છે કે જે છે એ નિવૃત્તિ ધર્મથી જ મોક્ષનો ધર્મ શરૂ થાય છે. કેમ કે પહેલાં આશ્રમને રોકવું પડશે અને આ બધા સંસાર સન્મુખ થવાની ક્રિયા એ આશ્રમના દ્વાર છે. એ પહેલાં સંઘરૂપી દ્વારને તું બંધ કર અને પછી સાધનાની અંદર લીન થા તો એ એક ક્રિયા આપોઆપ થશે. ઉપશમ ધાવ એ ધારણ કરે છે એટલે પછી ઉપશમ થાય છે. કેમ કે આ બધા નિમિત્તો નથી એટલે કયા ભાવને ધારણ કરે? ઉપશમ ભાવને. એટલો બધો ઘરની અંદર તોફાન ચાલતો હોય ને પછી બધા મેળો વિખરાઈ જાય પછી હા શાંતિ થઈ. હવે ઉપશમ ભાવને ધારણ કર, ખુરશી બેવું જરા શાંતિથી. કાં તો 4 દિવસ્યા ભાઈ માથે માથું નહોતું અને કાળો બોકાવો કે ખબર નહોતી પડતી. કઈ કોઈના ઘરની વાત નથી કરી આપણે. તો ઉપશમ ભાવ ત્યારે ધારણ થાય છે, સંગથી જરા હળવાશ થાય છે. સરસ વાત મૂકી છે. એટલે કે છે જુઓ, સંભાવનું સ્વરૂપ કેવું છે? જીવન મરણ, લાભ અલાભ, સુખ દુઃખ, શત્રુ મિત્ર, તૃણ અને સુવર્ણમાં સમતાભાવ રાખે તથા બાહ્ય અને અભ્યંતર આ આકરું આવે પાછું. પહેલા વહેલા તો એની મનસ્થિતિ, આવી કોઈ પણ પરિસ્થિતિ થાય તો એની અંદર એને કોઈ વિચલિતતા થતી નથી. પછી કહે છે કે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ તે જીવ સંવર તથા નિર્જરા કરવામાં સમર્થ થાય છે. તે આવતા કર્મને રોકી દે છે તથા જૂના કર્મોને ક્ષય કરવા લાગે છે. સંવર અને નિર્જરા કરવા માટે બાહ્ય અને અભ્યંતર પરિગ્રહનો આ સંઘનું સૂક્ષ્મ સ્વરૂપ આવ્યું. આશ્રવનું સૂક્ષ્મ સ્વરૂપ સંઘનું અભ્યંતર અને બાહ્ય બંને પ્રકારનો પરિગ્રહ. પરિગ્રહ એટલે પદાર્થ પ્રત્યેનું મમત્વ, પદાર્થ પ્રત્યેની મૂર્છા, પદાર્થ પ્રત્યેનો મોહભાવ. બાહ્યને પદાર્થ છોડી દે બાહ્યથી અને અભ્યંતરથી એના પ્રત્યેની મૂર્છા છોડી દે. એ જીવ સંવર તથા નિર્જરા કરવામાં સમર્થ થાય છે. જો 9 તત્વ બહુ સ્પષ્ટ છે, એમાં આખો વિતરાગ માર્ગ છે કે આશ્રવથી બંધ છે અને સંવર નિર્જરાથી મોક્ષ છે. હવે બાકીના બધા શાસ્ત્રો એ સમજવા કીધા છે. આશ્રવથી બંધ છે અને સંવર નિર્જરાથી મોક્ષ છે. સંવર નિર્જરા એટલા માટે કે પહેલાં એ આશ્રવને તું બંધ કર એને કહેવાય સંવર, અને જે બાંધા છે કર્મો જે લાગેલા છે તેને તું નિવૃત્ત કર એને કહેવું છે નિર્જરા. તો એનાથી થાય છે. એટલે એ શેનાથી થાય? તો કે સમતા વિના ન થાય, સમભાવ વિના ન થાય. સમભાવ એ આત્માની શુદ્ધ સ્થિતિ છે અને વિભાવ છે એ આત્માની અશુદ્ધ સ્થિતિ છે. વિષમભાવ એ આત્માની અશુદ્ધ સ્થિતિ. કોઈ પણ જીવને વિષમભાવ હોય, આ સારું ને આ ખરાબ ને આ નથી ગમતું ને ગમે છે ને પ્રીતિ અપ્રીતિ ગમો અણગમો ઈચ્છા અનિચ્છા ઈષ્ટ અનિષ્ટ આ બધા દ્વંદ્વાત્મક ભાવ છે. જ્યાં દ્વંદ્વાત્મક ભાવ છે, જીવન અને મરણ, લાભ અને અલાભ, સુખ અને દુઃખ, શત્રુ અને મિત્ર, જીવ માત્ર છે. એમાં શત્રુને મિત્ર આવ્યો એને પોતે ભેદ કર્યો, એને કર્યો એટલે એ દ્વંદ્વ ભાવ થયો, વિકલ્પ ભાવ થયો, વિભાવ થયો, એ સંભાવ નથી. તો એ સંભાવની અંદર જે રહે છે એને આવવા માટેનો એ કહે છે એ સંવર અને નિર્જરા કરી શકે છે. એ શું કરે છે? તો કે જૂના આવતા કર્મોને રોકે છે, જૂના કર્મોને ક્ષય કરે છે. શાસ્ત્ર જ્ઞાનનું ફળ એક વાક્ય મૂક્યું છે. આ તમામ શાસ્ત્ર જ્ઞાનનું ફળ શું? સમતા. જો સમતા ન આવી તો શાસ્ત્ર શસ્ત્ર થાય, ભાર થયો, બોજો થયો, બોજો થયો. યોગ બિંદુ નામનો ગ્રંથ હરિભદ્ર સુરીશ્વરજી લખ્યો, લગભગ 250 ઉપરાંત શ્લોક છે, અને એનો છેલ્લો શ્લોક. આમ તો આચાર્યને, એક આચાર્યશ્રીને જરા એમનું વિશેષ પ્રકારનું પ્રવચન માટે જરા એને એમ હતું કે મારા જેવી શૈલી કોઈની નથી, અને આવું થોડુંક અભિમાન થયું હતું એમાં. એને એક બીજા એનાથી આચાર્ય નહોતા પણ ઉપાધ્યાય હતા, નામ હું નથી આપતો કાંઈ અત્યારે. એ ઉપાધ્યાય મહારાજ પાસે દર્શન કરવા ગયા હતા, એકબીજા અરસપર ઓલા આવ્યા હતા. પછી કે તમે સરસ બોલો છો, તમે એમ કરો હરિભદ્ર સૂર્યને યોગ બિંદુ ગ્રંથ વાંચો, એ વાંચના આવશે તો બહુ સારું. એટલે આને એમ કે આપણે વધારે આપણે પ્રવચનનો પ્રભાવ વધશે. એ યોગ બિંદુ વાંચ્યું ને છેલ્લો શ્લોક વાંચ્યો ત્યાંથી જઈએ. એ છેલ્લા શ્લોકમાં હરિભદ્રે કીધું કે આ બધું વાંચનમાં જો જીવન યોગરૂપ થાય તો ઠીક છે, નહીતર આ બધો બોજો છે. આખું બધું વાંચ્યું, જેટલું 250 ગાથાનું જેટલું પરિશ્રમ, એ બધો બોજો છે. એને કહ્યું કે શાસ્ત્ર, એ શબ્દ પ્રયોગ છે કે શાસ્ત્ર એ પણ વિદ્વાન માટે સંસાર છે. સંતતિ એ ગ્રહસ્થનો સંસાર છે, એ શ્લોકમાં એમાં સંતતિ એ ગ્રહસ્થનો સંસાર છે અને શાસ્ત્રો એ વિદ્વાનોનો સંસાર છે. આ સમજવું કે શાસ્ત્ર છે એ વિદ્વાનોનો સંસાર છે ક્યારે થાય છે, કે જો એનાથી એ વિરતિ પામ્યો નહીં, સંભાવ પામ્યો નહીં, ક્ષમતા આવી નહીં, અને એનું યોગ એટલે મોક્ષની સાથે જોડાવું, તે એ જોડાયો નહીં. એ તો જોડાયો સમુદાય સાથે કે હવે તો લેક્ચર તોડી નાખે એવું કરીશ. તો એને કહ્યું કે શાસ્ત્ર એ વિદ્વાનો માટે સંસાર છે. પહેલું ચરણ મૂક્યું છે કે સંતતિ, સંતાન, પરિવાર એ ગ્રહસ્થી માટેનો સંસાર છે અને શાસ્ત્ર વિદ્વાનો માટે. જો યોગ જીવનમાં આવ્યો નહીં તો. એને કહ્યું કે આ ગ્રંથ વાંચીને મને એટલું બધું માન થઈ ગયું એ સાધુ પ્રત્યે, અને મને દ્રષ્ટિ ખુલી ગઈ. સ્વયં પોતે આચાર્ય છે એવા કબૂલ કરે. આ બધા જૈનોના આચાર્યો તો એટલા બધા જબરજસ્ત, અને કોઈ પણ જ્ઞાની મહાત્મા સંત છે એને પોતાને કોઈ દ્રષ્ટિ મળે છે તો એને તો ઉપકાર વેદાય છે કે ઓહો, આ વાંચ, આ વાક્ય મારા ખ્યાલમાં નહોતું અને હું તો મારી દિશા બદલાઈ ગઈ હતી. મને એમ લાગતું તો હું ધર્મ પ્રચાર કરું છું, તો કે ધર્મ પ્રચાર નથી કરતો તું, આ તો એક અભિમાનનું પોષણ થાય છે. નાનો માણસ પણ આપણને કેટલું શીખડાવી જાય છે. એણે એના સ્મરણમાં લખ્યું છે કે એકવાર હું રોજ યોગ શીખવતો હતો, અને યોગ શીખવા માટે થઈને યોગાસનના શિક્ષક આવતા હતા. હવે એ તો સામાન્ય ગામનો એક શિક્ષક યોગાસન શીખડાવે કે હાલો મારા સાહેબને શીખવું છે, કોઈ શ્રાવકે કીધું કે હાલો જાય. એમાં એક બી એક કંઈક મારું વ્યાખ્યાન પછી આપણે એક કલાક યોગ શીખવાનો ટાઈમ નક્કી કર્યો હતો. એ વ્યાખ્યાનની અંદર રોજ પોતે બેસેમાં ઓલો એક દી વહેલો આવ્યો 15 મિનિટ, નિશાળનો માસ્તર હોય ને એ તો શીખવા પડે, એ આવીને વહેલો આવ્યો એટલે એ વ્યાખ્યાનમાં બેઠો. પછી પૂરું થયું એટલે બે જણા ગયા ઉપર, અને પછી ઓલા એ કીધું સાહેબ શીખડાવું, પણ ત્યાર પહેલાં પ્રશ્ન પૂછવાની છૂટ ખરી, પોતે તો યોગ શીખવા આવ્યો છે પણ આ તો આચાર્ય મહારાજ છે. તો કે હા પૂછો, તમારે જે પૂછ્યું. તો કે તમે પ્રવચન કરીને આવ્યા પછી તમારા પ્રતિભાવ શું થાય. તો કે પ્રતિભાવમાં તેમ થાય કે પ્રવચન સરસ થઈ ગયું હોય તો થોડોક અહંકાર ફૂલાય, ફૂગો ફૂલે, અને જો બરોબર ન ગયું હોય તો થોડો ખેદ થાય કે હારું આ જાયમું નહીં, હારું ગમે તમે યાદ ન આવ્યું મારા આ કહેવું તો કહેવાનું નહીં, આમ થયું તેમ થયું એવું બધું થાય. આ કે સાહેબ નીચે તો તમારી હાજરી તો 150-200 માણા હતા, કે 150-200 માણા સમજે તોય શું, ન સમજે તોય શું, એ પ્રશંસા કરે તોય શું, ન કરે તો આપણા અહંકારની કંઈક પ્રતિષ્ઠા તો હોવી જોઈએ કે જેવો તેવો આપણો અહંકાર છે, કે આપણે ઈગો રાખવો. પણ લાખ માણસોને ડોલાવી દઈએ તો આનંદ થાય, અહંકાર આવે સમજાણ, કે અહંકારને પણ કોઈ પ્રતિષ્ઠા છે. જો ઓલો સંસારી છે, અહંકારને પણ પ્રતિષ્ઠા હોવી જોઈએ. સાહેબ આપણે 100-150 જણામાં તમારું પ્રવચન સારું થયું કે નહોતું, હું કેમ માતા કોણ સમજો તો, ભલે ન સમજો તો. એણે કીધું કે આ નાનો માણસ સાદી વાત કરે છે, પણ એનો અન્વયાર્થ વાચ્યાર્થ લીધો ત્યારે એમ થયો કે તું લાખ 150 ને ડોલાવ, વિવેકાનંદ જેવું તારું વક્તૃત્વ હોય ને અભિમાન આવે તો હજી તારા અભિમાનને કોઈ સ્ટેટસ છે કે દુનિયા આખીને ડોલાવી દીધી છે. હવે 50-60 ની અંદર દેકારો કરીને આવતો રહ્યો ને આપણું બહુ સરસ ભાષણ થયું. હવે હતી સ્ટ્રીટ મીટિંગ હતી, લોકાલિટી લતા સભા હતી, એમાં 25 જણા આવ્યા ને સાંભળ્યું તો શું ને, અરે તારા સાહેબ આપના અહંકારને પણ કોઈ સ્ટેટસ તો હોવું જોઈએ કે નહીં, કે આવો પ્રતિભાવ નાનામાં ન થવો જોઈએ એમ. તમને કદાચ આ જે પ્રતિભાવ આવે એ મોટા સમ આવે તો બરોબર છે, પણ આમાં આવો આમાં આવે તમને સ્ટેટસ શું? એ જ એને એ જ કીધું કે એક આચાર્યનું સ્ટેટસ શું? એક નાનો માણસ આ મનના ભાવોને એને એની રીતે કીધું, પણ આચાર્યશ્રીએ કીધું કે મારી તો આંખ ઉગાડી દીધી આણે. કે વાત તો સાચી છે કે ઘણી વાર અમે તો નાની નાની બાબતની અંદર એટલા બધા, મેં આને વાત સમજાવી નહીં, સમજી ગયો ન સમજે તો ન સમજે. અરે અહંકારને પણ વાત મૂકી છે કે તારો અહંકાર પણ એક ગજાનો હોવો જોઈએ, ક્ષુદ્રતાનો નહીં. આ તો ગમે તે કોઈની તાકાત ન હોય ને પછી પોતે બોસ હોય એટલે ઓલો સામે બોલી ન સંભળાવી દીધું, એને ખખડાવી નાખો. તું તો ખખડાવી જ નાખ ને કે તું બોસ છો, ઓલો તારી સામે કઈ બોલી શકે એમ નથી. ઘરની અંદર સાસુ બરાડા પાડે અને ઓફિસની અંદર બોસ બરાડા પાડે, ડ્રાઈવરને ખખડાવી નાખે, નોકરને ખખડાવી નાખે. તું તો ખખડાવ ક્યારે કે કોઈ મિનિસ્ટરની સામે ને પ્રાઇમ મિનિસ્ટરની સામે કે જજની સામે તે કંઈ કીધું હોય તે બી તારા અહંકારને સ્ટેટસ છે, તારી બુદ્ધિમત્તાને વગેરે. આ તો બધું ખેલ, બધા ઓલો સામો ગરજમાન છે, નબળો છે, અને નબળો ધણી. એટલી નાની નાની વાતો કોઈ વાર આવે છે અને ત્યારે આવા આવા મહાપુરુષો એના જીવનમાંથી દ્રષ્ટિ કેમ આગળ વધતા હોય છે બધા, એ આની અંદરથી ભાવ પકડે છે. અહીંયા કહે છે કે શાસ્ત્ર જ્ઞાનનું ફળ સમતા છે. આ વાક્ય એક જ છે કે શાસ્ત્ર જ્ઞાનનું ફળ સમતા છે. આ આપણને ચોટ લાગી જવી જોઈએ કે શાસ્ત્ર વાંચીએ તો એનું ફળ તો આ છે. કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ મૂક્યો બીજો, જ્ઞાનનું ફળ વિનમ્ર છે, શાસ્ત્રનું ફળ સમતા છે, અને એ શાસ્ત્રની વિચારણાથી થતું જ્ઞાન એનું ફળ વિધિ, તો એ બધો સંગ છૂટી જાય, એના પ્રત્યેનો રાગ છૂટી જાય. જો જ્ઞાન થયું, પદાર્થનું જ્ઞાન થાય તો પદાર્થ પ્રત્યેનો રાગ, સંસારનું જ્ઞાન થાય તો સંસાર પ્રત્યેનો રાગ છૂટી જાય. આપણને ઉલટું છે, જેનું જ્ઞાન થાય એની હારે વધારે આપણે. કોઈ સાધન આપણી પાસે આવ્યું અને એનું પરફેક્ટ જ્ઞાન થાય તો આપણે જોડાય કે છૂટીએ? અહોભાવ સાથે એનો આપણો રાગ વધે ને, જોડાણ વધે. આ પરમાર્થ માર્ગ છે કે જેમ તું જગતને જાણીશ તેમ તું જગતથી ઉદાસીન થઈશ. જેમ જગતને તું જાણીશ, કેમ કે જાણીશ એટલે યથાર્થ રૂપમાં જાણીશ કે આ તો અનિત્ય છે, અસાર છે, અસરણ છે, સમયે સમયે બદલાતું અનુરૂપ છે, આ તો બધું ખેલ છે પૂતગળના, આ કોઈ વાસ્તવિક સુખ આપી શકે એવી કોઈ એની શક્તિ નથી. તો સુખની શોધમાં રહેલો જીવ જગતને જાણીને જગતથી ઉદાસીનતા પામે છે. હવે એમાં લોભાતો નથી, એમાં અટકાતો નથી, એના તરફ ખેંચાતો નથી. આ એનું પરિણામ, જ્ઞાનનું ફળ વિરતિ છે એમ કૃપાળુ દેવે. પણ એમ લખ્યું છે, એમાં કેવી રીતે લખ્યું છે કે એમ શ્રી તીર્થંકરે કહ્યું છે અને તે સત્ય છે. આ કૃપાળુ દેવની શ્રી જ્ઞાનનું ફળ વિરતિ છે એમ શ્રી તીર્થંકરે કહ્યું છે, આ ઓથોરિટી, અને તે સત્ય છે. આ પોતાનું અનુભૂતિ અમે પણ એ જ કહીએ છીએ ને, અમારા અનુભવમાં પણ એ જ આવે છે. તો શાસ્ત્ર જ્ઞાનનું ફળ સમતા, જ્ઞાનનું ફળ વિરતિ. અને અહીંયા ફરીથી પદ્મનંદી આચાર્ય બહુ જબરજસ્ત આચાર્ય થયા, એની એક ગાથા ઉપર મૂકીને કહે છે કે સંભાવને આદરો. આ સંભાવને એને ક્યાં સરખાવ્યો છે? દ્વાદ સાંગીનું સાર રૂપ છે. આખી દ્વાદ સાંગી આખું જૈન દર્શન જે ગણધરો એ દ્વાદશાંગીની રચના કરી, આપણું આખું તત્વ સાહિત્ય એ કે છે સંભાવરૂપ સૂત્રની ટીકા છે. સંભાવ જ એના કેન્દ્રમાં છે, એને માટે જ બધું વિસ્તરણ છે, વિસ્તાર છે. આગમોમાં જે વિવેચન છે તે એક સંભાવને અર્થે છે. સંભાવને સમજાવવા માટે આ બધા આગમો છે. આટલો સંભાવનું મહત્વ કેવું છે કે જે સંભાવથી સંવર અને નિર્જરા સ્વયં થાય છે, દેખાતા નથી, પકડાતા નથી, એનું આપણે કોઈ માપ લઈ શકતા નથી, પણ સંવર અને નિર્જરા થયા કરે છે. જીવ જેટલો સંભાવમાં શુદ્ધ આત્મસ્થિતિમાં રાગદેશ રહિત અવસ્થામાં એ જ રહીએ, અને એને માટે કોઈ પણ સાધન પકડવું એ પકડી લઈએ, જે સાધનથી એ પોતાની આત્મસ્થિતિ શુદ્ધ રાખી શકે, એ જબરજસ્ત મોક્ષનું કારણ પોતે આપે છે, અને આવું મોક્ષનું એને થાય છે. એક જગ્યાએ એક હમણાં જ એક વિદ્વાને લખ્યું છે કે સર્વકાળે સર્વસ્થાને અને સર્વજીવે તમામ પ્રવૃત્તિ સમગ્ર પ્રવૃત્તિ એકમાત્ર સુખને મેળવવા માટે જ કરી છે અને દુઃખને હટાવ, છતાં દુઃખનો નાશ થયો નથી અને શાશ્વત સુખ કોઈને પ્રાપ્ત. કેટલા કાળથી કેટલા લોકોએ પ્રયત્ન કર્યો, કેટલી જગ્યાએ કર્યો, સર્વસ્થળે, કઈ કોઈ અમેરિકા કર્યો, કોઈ ભારતમાં કર્યો, તો કે જે કેવું એ કે આખા લોકમાં સર્વસ્થાને સર્વસ્થળે સર્વજીવોએ એકમાત્ર દુઃખની નિવૃત્તિ માટે, દુઃખ ન જોઈ આખું દુનિયાનું અર્થકારણ, ઉદ્યોગ પોલિસી, નાણાં પોલિસી, રિઝર્વ બેંકની પોલિસી, નાણામંત્રીની પોલિસી શેના માટે હોય છે? બધાને સુખી કરવા કે દુઃખી કરવા, દુઃખનો નાશ કરવા કે દુઃખને વધારો કરવા? અને આટલા આટલા બધા આપણા દેશના તો ઠીક છે, બીજા દુનિયાભરના બધા વિદ્વાનોએ આ જ કર્યું છે, અને કેટલા વર્ષથી કર્યું છે, છતાં દુનિયાનો સરવાળો કાઢવો હોય તો દુઃખની વૃદ્ધિ થઈ કે, તો કે દુઃખ ક્યાંયથી સમાપ્ત થયું હોય એવું ચિહ્ન જણાતું, અને કોઈને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ થઈ હોય શાશ્વત એવું ક્યાંય દેખાતું નથી. કારણ કે ક્યાંક આપણી ભૂલ થાય છે. એ જ્ઞાની કહે છે કે અમે તમને એ ભૂલ બતાવીએ છીએ કે આ જીવની અશુદ્ધ સ્થિતિ છે, કેમ કે સુખ એ જીવમાં છે, દુઃખનો અભાવ શુદ્ધાત્મામાં છે. જગતમાં એક સ્થાન છે કે જ્યાં દુઃખ નથી, શુદ્ધાત્મ સ્થિતિમાં, સ્વરૂપમાં દુઃખ નથી, સ્વભાવમાં દુઃખ નથી, સંયોગમાં દુઃખ છે. સંયોગમાં જે સ્વભાવ અને સંયોગને વિશે સમજી શકતો નથી એને દુઃખની અનુભૂતિ થયા વિના રહેશે નહીં, એ ટાળવા પ્રયત્ન કરે તો ટળશે નહીં. આપણું જીવન છે એ શું છે? સંયોગ છે. આપણે જળ અને ચેતનનો સંયોગ છે, તો સંયોગની અંદર દુઃખ છે, સ્વભાવમાં સુખ છે. હવે એ સંયોગથી આપણે મુક્ત થઈએ, એટલે જળ ચેતનમાં, હું તો ચેતન છું તો મુક્ત શેનાથી થવાનું છે? જળથી. તો હું ચેતન જળથી મુક્ત થાવ તો સુખ કે દુઃખ? તો દુઃખનો અત્યંત અભાવ, દુઃખનો અત્યંત અભાવ, અને સુખ અવ્યાબાદ, સુખ અવ્યાબાદ, જેને કોઈ બાધા નથી તે સાદું સૂત્ર, પણ પકડાય બહુ મુશ્કેલ. જ્ઞાની કહે છે કે આ બધું વિવેચન આગમનું એકમાત્ર સંભાવને અર્થે છે. ગાથા 40. લ્યો લ્યો, કેનેડાથી આવ્યા છે, ટોરન્ટો, અનિલભાઈના બેન છે, બરાબર છે ને? અનિલભાઈ કેમ બોલતા નથી? બને સાહેબ પધારી દે, વાંચી શકાશે ને?
ટ્રાય કરીશ,
ટ્રાય કરો, ઘણી વાર એનો ફાવે.
દર્શન જ્ઞાન ચારિત્ર તો તેની જે સમસ્થિત
એ એકે નહીં અવરને જીનવર દેવ કથિન, જે સમભાવને ધારણ કરે છે તેને દર્શન જ્ઞાન તથા ચારિત્ર હોય છે. સમભાવ રહી જીવને એ ત્રણમાંથી એક પણ નથી એમ શ્રી જીનવર દેવે કહે છે. નિશ્ચયથી પોતાની શુદ્ધ આત્મા જ ઉપવાદે છે એવી રૂચિરૂપ સમદર્શન સમતાભાવ જીવોની હોય છે. શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાનંદ રૂપ છે તથા કામ ક્રોધાદિ વિકારો આકુરતા ઉત્પન્ન કરનાર અત્યંત નીરસ તથા દુઃખદાયક છે એમ જાણવું તે સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાન પણ સમભાવ ધારણ કરનારાઓને હોય છે અને આત્માની સ્થિરતા રૂપ ચારિત્ર પણ સમતાભાવ જીવને હોય છે. અથાંગ સમતાધારીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર યથાર્થપણે હોય છે. જેની સમતા નથી તેની આ રત્નત્રયરૂપી મોક્ષ માર્ગ પણ નથી.
સરસ, હવે સમજાવો. સંભાવની વાતને આચાર્ય શ્રી એકદમ સરસ રીતે એક ગાથાની અંદર પણ કેટલું બધું જ્ઞાન ભરી દે છે. શું કહે છે તમે? કહો, તમારે વાંચવાનું હોય તો તમે ના વાંચો. સુલેખાબેન, હા, મોક્ષનો માર્ગ શું છે? રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેય સેવા સમાયેલા છે. કેટલી સરસ વાત! જેમ ઓલા દ્વાદસાંગી અને આગમ એને જોડી દીધા. આ 40મી ગાથામાં કહે છે કે આ તો સંભાવ એને હોય દર્શન જ્ઞાનને ચારિત્ર, જેને સંભાવ હોય એને હોય, સંભાવ ન હોય એને કોઈ દર્શન જ્ઞાન કે ચારિત્ર કાંઈ. એ કહે ખરો છે કે આને જ્ઞાન થયું છે ને આને થયું છે, એ તો લેબલ આપણા છે, બરોબર છે ને? આ 74 છે એટલે ઓલો કે તું હાથ મેં છું, કઈ કઈ જાય છે હે? એટલે બોલો બીજો કે મારો ગુરુ તો 10 મેં છે. સારું હે? એટલે આ બધી વસ્તુ જે છે અહીંયા એનું કેટલું બધું સરસ સમજાયું છે કે મોક્ષનો માર્ગ ઉમા સ્વાતી મહારાજે તત્વાર સૂત્રમાં કહ્યું, સમગ્ર જૈન દર્શનનો સાર અને મોક્ષનો માર્ગ પહેલું જ સૂત્ર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. કૃપાળુ દેવે મૂળ માર્ગ સાંભળો જીનનો રે એમાં કહ્યું કે મૂળ માર્ગ દર્શન જ્ઞાન અને ચારિત્ર છે. અહીંયા કે છે કોને હોય? પછી અભેદ આવે નહીં તો ત્યાં સુધી એમ કે કઈ ન થાય, એ માર્ગ જ નથી મળતો એને કહે છે. એટલે જે સંભાવને ધારણ કરે છે તેને દર્શન જ્ઞાન તથા ચારિત્ર હોય છે. એ એકે નહીં અવરને, જો શબ્દ પ્રયોગ વાપરો, બીજાને તો એ એક હોતા નથી, દર્શને નહીં જ્ઞાનને નહીં, એટલે ભેદ રત્નત્રય પણ નહીં. એટલો સરસ શબ્દ મૂક્યો છે આચાર્ય શ્રીએ, એ એકે નહીં અવરને જીનવર દેવ કથિત. શૈલી એમની પણ કૃપાળુ દેવ જેવી જ છે કે જીનેશ્વર આમ કહે છે કે જો સંભાવ નથી તો એને દર્શન નથી, જ્ઞાન નથી, ચારિત્ર નથી, એકય નથી. આ સંભાવની મહત્તા, આ સામાયિકની મહત્તા. એક સૂત્ર, એક શબ્દ પ્રયોગ એક આચાર્ય મહાપ્રજ્ઞજીને પ્રશ્ન દિલ્હીમાં પૂછાયો હતો કે જૈન દર્શનનો સમજવા માટેનો એક પ્રયોગ તમે એક શબ્દ કહી શકો, તો એમણે કહ્યું હતું હા, અમારી સાધનાનો સાર સમતા છે. સમતા, જૈન દર્શન તો કે સમતા યોગ, એ જૈન દર્શન. જૈન ધર્મ જે હોય ધાર્મિકતાનો એક શબ્દ, એક જ શબ્દમાં એણે એ મૂક્યો હતો. આચાર્યો જુદા જુદા એટલા બધા, જેવો સામે વર્ગ હોય એ પ્રકારે જવાબ આપે ને. બીજા આચાર્યને પ્રશ્ન પૂછ્યો તો બધા તાત્વિકો હતા, તો એણે કહ્યું અપ્રમાદ. અમારો જૈન દર્શનનો ઉત્કૃષ્ટ યોગ અપ્રમાદ, એ પે સતત જાગૃતિ, પડે પડની જાગૃતિ, અપ્રમત અવસ્થા, એ અપ્રમત યોગ એ અમારો સર્વશ્રેષ્ઠ યોગ છે. આમ મંથન કરે, શાસ્ત્રમાંથી દોહન કરે, વિચારમાંથી એનું સૂત્ર સાર તત્વ કાઢે, અને આ જ ખરેખર બુદ્ધિશાળી જીવનું લક્ષણ આ છે. અતિ વિસ્તાર વાંચતા જઈએ, વિચારતા જઈએ, આ તો જ્ઞાન સાગર છે, અનંત છે. એમાંથી ઉપકારી અને ઉપયોગી એ સાર ગ્રહણ કરતા આવડવું જોઈએ. આનંદ ગ્રંથીએ એના પદમાં સરસ કીધું કે ગગન મંડળને ગૌવા વિયાણે, ધરતી દૂધ જમાયા, માખન થાસો વિરલા પાયા, જગત છાસ ભરમાયા. આખા 14 લોકની અંદર એ જ્ઞાનરૂપી ગંગા ગાય એ વિયાણી અને એનું દૂધ થયું, તત્વ આખું તત્વ મેળવ્યું આખું જગતને. તો એમાં માખણ થાસો વિરલા ખાયા, કોઈ વિરલાએ એમાંથી માખણ લઈ લીધું, જગત છાસ ભરમાયા. આ બાકી તો બધા છાસના લોટા લઈ લઈને સુભાષો ભાવ છે, અને એને સંભાવ પકડી લીધો, એને અપ્રમત્ત ભાવ પકડી લીધો, એને સર્વસંગ પરિત્યાગ પકડી લીધો, એને પૂર્ણ વિતરાગતા પકડી લીધી. કે વિતરાગતા વિના જ્ઞાન સંભવિત નથી, વિતરાગતા વિના જ્ઞાન સંભવિત નથી, અને ઉપશમ વિના આ સમસ્થિતિ શુદ્ધ સ્થિતિ સંવર અને નિર્જરાની ક્રિયા થઈ શકે નહીં. એટલી સરસ વાત ત્યાં મૂકી એમ શ્રી જીનવર દેવ કહે છે. તો કે છે પોતાનો પછી આ નિશ્ચયથી ને જે દર્શન છે ને, પહેલું દર્શન કયું લીધું છે, પોતાનો આત્મા જ ઉપાદેય છે એને રુચ. જો સમ્યક દર્શનની આ વ્યવહાર ભૂમિકા પેલી રુચિરૂપ, મારો આત્મા જ સમકિત છે, બરોબર છે, પણ પેલી તેની રુચિ થવી, રુચિરૂપ સમ્યકત્વ. આપણે 3 પ્રકારના સંકેતમાં કીધું છે ને, આપ્ત પુરુષના વચનમાં રુચિ, પ્રતીતિ અને આજ્ઞારૂપ ભક્તિ. એટલે એનું આખું સાર આવે છે કે રુચિરૂપ. તો પેલી ભૂમિકા શું, જીવને આત્મ તત્વ તરફ રુચિ થવી, તે આ સંકેતનું પહેલું લક્ષણ, પહેલી દિશા. આ ભેદ રત્નત્રયની સાધનામાંથી જ અભેદમાં જવું છે. નિશ્ચય તો આત્મા છે, પણ આત્માની રુચિ નથી, એ આત્મા પ્રાપ્ત કેવી રીતે કરી શકે. કેટલી વાર આપણે કહ્યું છે કે આ ભણતો નથી, એને રુચિ નથી. એને કોલેજમાં દાખલ કર્યો છે, પણ એને રુચિ નથી. માંડ માંડ એડમિશન લીધું, એન્જિનિયરિંગનું લીધું, મેડિકલનું લીધું, કોઈ સાયન્સના કોઈ લાઈનનું લીધું, પૈસા ખર્ચો, સારી યુનિવર્સિટીમાં મોકલો છોકરાઓને, પણ કેરિયર ન થાય ત્યારે આપણને ખ્યાલ આવે જો અભ્યાસ કરીએ તો, એને રુચિ નથી. સાધનનો અભાવ નથી, સાધન ભરપૂર છે, પણ એને રુચિ નથી. પણ તમે એને તમારા ધંધામાં બેસાડો ને, તો કે ધંધામાં એને રુચિ, ધંધો સરસ ચાલે છે, આવે તો બેસે તો ધ્યાન રાખ, પણ એને રુચિ નથી. રુચિ બહુ મોટી ચીજ છે. જેને નિશ્ચય પ્રાપ્ત કરવો છે, નિશ્ચય મોક્ષ, નિશ્ચય સમ્યકત્વ, એને પહેલાં રુચિરૂપ સમ્યકત્વ તો હોવું જોઈએ. આ રુચિ, કેમ કે જ્ઞાનીઓએ, સાયકોલોજીસ્ટ, મનોવૈજ્ઞાનિકે એક સૂત્ર આપ્યું છે, રુચિ અનુયાયી વીર્ય. એટલે જીવની જ્યાં રુચિ હોય ત્યાં જ એનો પુરુષાર્થ થાય, રુચિના ઢાળ ઉપર જ પુરુષાર્થ દોડે છે. જ્યાં રુચિ હોય તો ગમે ત્યાંથી પકડી લે, એને રુચિ હોય તો કાંઈ ન સમજે, ગોતવું ન પડે, ગમે ત્યાંથી માથું મારીને કામ કાઢી લે, કારણ કે એનો પુરુષાર્થ એમાં લાગી જાય, એને રુચિ છે. જેમાં એનું મન લાગ્યું છે એ ગમે ત્યાંથી વસ્તુને પ્રાપ્ત કરે. રુચિ અનુયાયી, પહેલી પ્રાથમિક ભૂમિકા રુચિ. આ જીવને અનાદિકાળથી મોક્ષની રુચિ નથી, રુચિ નથી. જ્ઞાનીઓ કહે છે એને મોક્ષનો દ્વેષ છે. એથી આગળની ભૂમિકા કહે છો, જ્ઞાનીઓ કહે છે. એટલે પેલી ભૂમિકામાં આવે એને આનંદ ગંજી મહારાજે કીધું અભય, અખેદ અને અદ્વેષ. પેલા તને મોક્ષનો દ્વેષ મટી જવો જોઈએ, આત્માનો દ્વેષ મટી જવો જોઈએ. આત્મા બાત્મા અંબક છે, હું કાંઈ માનતો જ નથી, આનું કોઈ દી કંઈ પાટે ચડે એમ છે. અને કોઈ કહે કે એને તમે ઉપદેશ આપો, શું આપે, હજી નથી આને કાંઈ બેસતું નથી, રુચિ નથી. રુચિ વિના જીવને સમજાવવો બહુ આકરો છે. હા, દ્વેષ છે.
બરોબર છે તારી વાત કે રુચિ ન હોવી નહીં, દ્વેષ હોવો. પણ એ વધારે એ કેવી રીતે છે? ખરો છો મને એમ કે તું એમ કે દ્વેષ ન હોય એવું બને જ નહીં. એટલે બરાબર નહીં, પણ દ્વેષ એક ભૂમિકા છે. રુચિ ન હોવી એક વાત છે અને દ્વેષ હોવો એથી આગળની ભૂમિકા છે. ટોટલ નેગેટિવિટી છે. એ તો બરાબર છે, તમારો ધર્મ છે ને તમે કરો, મને રુચિ નથી થાય, બરાબર છે. પણ મને દ્વેષ છે તમે કરો છો એ ખોટું છે. નાલાયક બધા આમાં ક્યાંય ઊંધે પણ દેશો બધું અમારું પછી દ્વેષ છે. જગતની અંદર બહુમતીને મુક્તિનો દ્વેષ છે. મુક્તિ પ્રત્યે દ્વેષ છે મોટા ભાગના જન સમુદાયની અંદર. જીવોમાં, જીવોની જ આપણે વાત કરી કે જીવોને મુક્તિ પ્રત્યે એને સંસારની પ્રિયતા એટલી બધી છે, રાગ એટલો બધો છે, ગાઢતા એટલી છે કે એને મુક્તિ પ્રત્યે દ્વેષ છે. પછી જ્યારે જીવની અંદર દુઃખ એવું આવે છે, મૂંઝવણ થાય છે, અને ક્યારેક એમાંથી એક વિકલ્પ જાગે છે કે આમાંથી આ છૂટવું કેમ, આ બંધન તો બહુ કારમો છે, ત્યારે એને મુક્તિ પ્રત્યે દ્વેષ તૂટે છે અને રુચિ શરૂ થાય છે. પછી એ જીવ એની શોધની અંદર પાછો માણસના મગજમાં એક વિચાર આવે એટલે એ દિશામાં પાછો રુચિ અનુયાયી વીર્ય એ દિશામાં પછી પ્રયત્ન કરશે. પછી એને જે કોઈ એના યોગ પ્રમાણે જે મળે તે, પણ એનું પહેલું દ્વેષ તૂટવો જોઈએ. મોક્ષનો દ્વેષ તૂટવો જોઈએ. એ યશોવીજી મહારાજે આઠ દ્રષ્ટિની સજ્જાઈની અંદર પહેલી દ્રષ્ટિમાં મૂક્યું છે કે એને પેલા મોક્ષ સાથે, એટલે પહેલી દ્રષ્ટિ કઈ? મૈત્રી. જે મિથ્યાત્વી છે, મિથ્યાત્વી, પણ એને કહ્યું કે હવે આને મોક્ષ સાથે મૈત્રી થઈ છે, દુશ્મની તૂટી છે. આપણે જે એટલા નિર્ધ્વંસ પરિણામ જોઈએ છીએ સંસારમાં, કે કસાયો હોય કે એવી પ્રકારના દુરાચારીઓ હોય, દાણચોરો હોય, આ બધા જેને ભાઈ લોગ આપણે કહીએ, આ બધાને કેટલો દ્વેષ છે ધર્મ પ્રત્યે, મુક્તિ પ્રત્યે, આ સત્તત્વ પ્રત્યે. એ તો તમે એનું જ્યારે અભ્યાસ કરો ત્યારે ખ્યાલ આવે કે એને કોઈ વાત, કોઈ દયાધર્મ એના જીવનમાં ક્યાંય આવી શકે? કોઈ કસાય ના, કેટલો દ્વેષ છે એને. એવી રીતે આ બધા અમુક પ્રકારનો સમાજનો અથવા જીવોનો એવો વર્ગ હોય છે, એને મુક્તિ પ્રત્યે દ્વેષ છે. થોડા જીવોને મુક્તિ પ્રત્યે રુચિ થાય છે અને બહુ જ અલ્પ જીવો મુક્તિમાં પ્રયત્નશીલ થાય છે. આવો ક્રમ છે. એટલે અહીંયા કહ્યું છે પેલા એને રુચિ થાય એ સમ્યક દર્શન, એ ત્યારે એને આ સમતાવાન જીવને. બીજો પછી કહ્યો છે કે આકુળતા ઉત્પન્ન કરનારા આ બધા નિરાશ નિરસ છે, દુઃખદાયક છે. જગતના બધા સુખો આકુળતા ઉત્પન્ન કરે છે. જેટલો પ્રયત્ન કરીએ છીએ સુખ આકુળતાનું કારણ થાય છે, ત્યારે એને સમ્યક જ્ઞાન થાય છે કે સાધનથી સુખ નથી. આ એને સમ્યક એક જ્ઞાન જાણે છે કે નિરસ અને દુઃખદાયક છે. અને સ્થિરતારૂપ ચારિત્ર, કે પોતે જે માને છે એમાં સ્થિર રહી શકે, પોતાની શ્રદ્ધા એની અંદર સ્થિર રહી શકે, તો એ ચારિત્ર છે એનું. તો ઘણી વાર માન્યતા હોય પણ ચારિત્રમાં આપણે ટકાતું નથી. આપણે માનીએ પણ કરીએ એ જ, કારણ કે ચારિત્ર નથી. જ્ઞાન છે, જાણકારી છે, પણ ચારિત્ર નથી, સ્થિરતા નથી. દર્શન અને જ્ઞાન એ અરસપરસ થયા કરે. જેમ જ્ઞાન થતું જાય, શ્રદ્ધા, જ્ઞાનથી દર્શન શુદ્ધ થાય એટલે એને કારણે પછી ચારિત્ર આવે. પણ હવે એ બધું, આ બધું સાયમલ્ટેનિયસ છે. આ જે ભેદ છે ને, કહેવાના છે, બોલવાના છે, ચર્ચા કરવાના છે, તર્કના છે, પણ ખરેખર આ જે છે એ સાયમલ્ટેનિયસ ત્રણેય પ્રવૃત્તિ જીવની સાથે જ ચાલતી હોય છે. કેમ કે આત્મા એક જ ઉપયોગમય છે, જીવનો ઉપયોગ એક જ છે. એના ઉપયોગની અંદર જેવી રુચિ આવી, એની સમજ આવી, અને સમજ આવે એટલે એની સ્થિરતાનો પ્રયત્ન એ કરતો જ હોય. તરત જ એ સ્વાભાવિક જેવી જાણકારી એવું આપણી ક્રિયા થાય. આપણું વર્તન શેના ઉપર થાય? આપણા જ્ઞાનના આધાર. જ્ઞાન સુધરે તો વર્તન સુધરી જાય. આપણે કેટલાય પદાર્થોનો ભોગ કરતા હશું પણ આપણને લાગે કે આપણા આરોગ્ય માટે હાનિકારક છે, તરત જ આપણે છોડી દઈએ. નથી કહું મારે, પણ તને કોણે, તારું જ્ઞાન થયું, તને જ્ઞાન થયું, અને જ્ઞાન થતાં તને એ પાછી શ્રદ્ધા વધી કે આ તો નુકસાન કરે કરે ને કરે જેટલા લેવાય જ નહીં, તો સ્થિરતા ક્યાંથી આવી, દ્રઢતા ક્યાંથી આવી કે ના આ કોઈ દી લેવાય નહીં. પછી આરોગ્યની દ્રષ્ટિ આવી, એમ કોઈને ધર્મની દ્રષ્ટિ આવે કે આ હિંસક જ છે, આ અભક્ષ્ય છે, આ ન લેવું. પણ બહુ સારું આરોગ્યને માટે આ દારૂ બહુ સારો, આ ઠંડીની સિઝનમાં એકાદી પ્યાલી પી લે તો દિવસભર સારો જાય, તોય કે ના ભાઈ તો શું વાંધો. તો આરોગ્યની દ્રષ્ટિએ તો કહેતા એ મારે જ્ઞાનનું કામ નથી, મારી શ્રદ્ધા એ પ્રકારની છે કે આ હિંસક છે, આ અભક્ષ્ય છે, અને કામ મને પરમાત્માની આજ્ઞા નથી, કાજીના આજ્ઞા. મારું ન ચાલતું હોય તો મને આવા પરમ પુરુષ પ્રત્યેની શ્રદ્ધા, આ ધર્મનો આધાર છે. આ તો ઘણી ઊંચી ભૂખતા એ સમજી શકાય, પણ એ સમજી શકાય ને ચારિત્રમાં નથી આવતું, એ ચારિત્રમાં આવતું નથી. એને સમજાવી દીધું ટોળો કે વાત સાચી, માની લીધું. ચર્ચામાં સામે હા બેસ મારી સામે, અને કલાક થયું એટલે કે બસ માન્ય, તો કે હવે આ બીજી કોઈ દલીલ છે નથી, બસ તો કહી દે પૂતગલમાં સુખ નથી, પૂતગલમાં સુખ નથી, પછી કે હાલ ચા પી. પણ એની રુચિ તૂટી નહીં પૂતગલ તરફની, નહીતર ઓલો એમ એને એને વિકલ્પ થાય નહીં. સ્થિરતા આ જ્યારે એને સમ્યક શ્રદ્ધા હોય તો સ્થિરતા રહી એની, ઠીક છે. પણ આ સાયમલ્ટેનિયસ ચાલે છે ત્રણેય વસ્તુ આપોઆપ જીવની અંદર, કારણ કે આ કહેવાથી ભેદ રત્નત્રય છે પણ પરિણતિમાં તો અભેદ છે. પરિણતિમાં એ સંભાવી છે, એ એવું નથી કે એક આવ્યું ત્યારે બીજું નથી ને બીજું આવ્યું ત્યારે પેલું નથી ને પેલું આવ્યું ત્યારે ત્રીજું ખોવાઈ ગયું છે ને, અભેદ છે. આત્મા એક છે એટલે એ આત્માના ગુણ ઉપર આધારિત હોવાને કારણે એ અભેદ. જ્ઞાન એ આત્માનો ગુણ છે, દેહનો ગુણ નથી. એટલે જ્યારે જ્ઞાન કક્ષાએ ગયો ત્યારે એને અભેદ પરિણતિ જ થાય, એનું અભેદ પરિણામ આવે છે. એટલે અહીંયા ત્રણેય કહે છે કે સમતા ધારીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર યથાર્થપણે હોય છે. જેને સમતા નથી તેને આ રત્નત્રયરૂપ મોક્ષ માર્ગ પણ, એટલું બધું સમતાનું મહત્વ અહીંયા આપ્યું છે વિશેષ અવસરે.